पद 62। पिया बिन सुध बुध खूंदी हो, विरह भुयंग निशा समय मेरी सेजड़ी खूंदी हो।
अनुभव बात बनायते, अनुभव बात बनायते, कह जैसे भावे हो। समता टुक धीरज धरे, समता टुक धीरज धरे, आनंद घन आवे हो। पिया बिन सुध बुध खूंदी हो, पिया बिन सुध बुध खूंदी हो। विरह भुयंग निवास में हो, विरह भुयंग निवास में, मेरी से जड़ी खूंदी हो। पिया बिन सुध बुध खूंदी हो, पिया बिन सुध बुध खूंदी हो, पिया बिन सुध बुध, पिया बिन सुध बुध, पिया बिन सुध बुध खूंदी हो।
पिया बिन सुध बुध खूंदी हो, विरह भुयंग निशास में मेरी सेजड़ी खुंदी हो। जेम चितारा पासे चित्र ने जीवंत बनावानी अद्भुत कलाशक्ति होय छे, जेने कारणे ते चित्रमां जाने साक्षात बोलतो जीवंत माणस न होय तेवुं चित्र उपसावी शके छे, तेम आत्मामां पण आध्यात्मिक आत्मकला ने जीवंत बनावानी शक्ति छे, पण तेनो उपयोग कोई विरला ज करे छे, कारण માનવીની શક્તિ અન્યત્ર વેડફાઈ રહી છે। પ્રભુના પ્યારા ભક્તને પ્રભુ પર જેટલી પ્રીતિ અને શ્રદ્ધા હોય છે તેટલી જગતના કોઈ પણ પદાર્થ પર હોતી નથી। પ્રભુના વિરહમાં તેના ભક્તની શું સ્થિતિ હોય છે તેનો ખ્યાલ મેરા ચૈતન્ય મહાપ્રભુ રામકૃષ્ણ પરમહંસ તથા સુલસા અને રેવતીના જીવન ઉપરથી આવી શકે છે। આવા પ્રભુ ભક્તો શોધીએ તો આજે પણ ક્યાંક ક્યાંક જોવા મળી આવે છે। આનંદ ઘનજીની સમતા પણ પ્રભુ રસનું પાન કરતા કરતા પરમાત્મા ઉપર ઓવારી ગઈ છે। પ્રભુ વિના એક ક્ષણ પણ ન રહી શકે તેવી તેમની સ્થિતિ છે, એટલે વચ્ચે વચ્ચે જેટલો સમય પ્રભુની અનુભૂતિ વિનાનો જાય છે તે સમય તેમને અકારો લાગે છે, તેનું વર્ણન આ પદમાં તેઓ કરી રહ્યા છે। અંતઃકરણ એ આરીસો છે, એ જ્યારે મલિન હોય છે ત્યારે જગતના પદાર્થો તેમાં આવી આવીને પડે છે, પણ તેની કોઈ જ કિંમત નથી, કારણ કે એવા દ્રશ્યો રોજ જોઈ જોઈને જીવ કંટાળી ગયો હોય છે। પણ એ અંતઃકરણરૂપ આરીસો જ્યારે નિર્મળ સ્વચ્છ થાય છે ત્યારે ભગવાન આત્માનું પ્રતિબિંબ તેમાં પડી શકે છે। અંતઃકરણને નિર્મળ કરવા તેની રોજ રોજ સફાઈ કરવી પડે છે, ઘણો ભોગ આપવો પડે છે, જે પૂર્વે કદી નથી જોયું કે નથી અનુભવ્યું એવા જાગૃત દ્રશ્યો પણ અંતરની આરસીમાં પડે તો તેની જગત ભારે કિંમત આંકે છે, તો પછી જે અંતઃકરણમાં પરમાત્મા આવીને પ્રતિબિંબિત થાય તો તેની કેટલી કિંમત હોય તે વિચારી શકાય છે। ઉપદેશ પદમાં આવતા દ્રષ્ટાંતમાં ચિત્રસભા બનાવવા માટે બે ચિતારામાંથી એક ચિતારાએ 6 મહિના સુધી માત્ર ભીંતને જ ઘસી ઘસીને મૃદુ અને પારદર્શક બનાવી હતી, જેનાથી સામેની ભીંત ઉપર દોરેલ ચિત્ર આબેહૂબ તેમાં ઉપસી આવ્યું હતું। એમ આત્માએ પણ તત્વચિંતન દ્વારા મનની દિવાલોને ઘસી ઘસીને સાફ કરવાની છે કે જેથી તેમાં પરમાત્માનું પ્રતિબિંબ ઉપસી શકે। પરમાત્માની ચાહનામાં પ્રિયતમ એવા પ્રભુનો વિરહ ન ખમી શકવાથી ભક્તની મતિ તડપવા લાગે છે। એવા સમયે ભક્ત પોતાના આંતરિક મનની શુદ્ધતા અને બુદ્ધતા ગુમાવી બેસે છે। આ વિરહની વ્યથાને યોગીરાજની સમતા ભુયંગ નિવાસ એટલે કાળોતરા નાગને રહેવાનું ઘર અથવા દર તેની સાથે સરખાવે છે। આનંદ ઘનજીની સમતા કહે છે કે પ્રભુ પ્રાપ્તિના વિરહમાં સાપના દરમાં હાથ ઘાલવાથી જે દુઃખ ઊભું થાય તેવી પીડાને હું અનુભવી રહી છું। મીરાની સ્થિતિ પણ પ્રભુના વિરહમાં વિષમિશ્રિત પ્યાલો પીધા જેવી થઈ ગઈ હતી। મીરા પોતાની સુદબુદ ગુમાવી બેઠી હતી। પ્રભુ વિરહની ચિંતામાં મેં મેરી સેજડી ખૂંદી હો, મારી શૈયાને ખૂંદી નાખી છે, અથવા રાત દી પ્રભુ વિરહનું રુદન એટલું રહે છે કે રાત્રે શૈયા આખી ભીની થઈ જાય છે, કે જેવી પ્રભુના વિરહમાં વિલાપ કરતા ગૌતમ ગણધર ભગવંતની થઈ હતી. અમદાવાદ કે પાટણ ખાતે શ્રાવકની સાથે થયેલા કડવા અનુભવ પછી લગભગ રાજસ્થાનના જંગલોમાં યોગીરાજ એકાકીપણે અને લગભગ અતિ અલ્પ વસ્ત્રયુક્ત વિચર્યા છે. તદ્દન નિષ્પરિગૃહી જીવન જીવી રહ્યા હતા. પ્રભુ પ્રાપ્તિની અલખ ધૂન તેમનામાં જાગી હતી. જંગલોમાં એકાંત એ તેમનું નિવાસ સ્થાન હતું, ધરતી એ શૈયા હતી. ત્યારે તેમને સમતાને પ્રાપ્ત કરવાની જે તમન્ના હતી તે સમતા જ અહીં સેજડી રૂપે જાણવી. લોક વ્યવહારથી તે સર્વથા પરાંગમુખ જેવા હતા. આ કાળના તે અલખ નિરંજન હતા, અવધૂત યોગી હતા, અલગારી ફકીર હતા. એમના પદોની રચનામાં જે એમનામાં રહેલ પ્રભુની તડપણને સમજી શકે તે જ તેમને ન્યાય આપી શકે તેમ છે. પુત્રની પ્રાપ્તિ પહેલાં જેમ સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડવી આવશ્યક છે, તેમ પરમાત્માની પ્રાપ્તિ પહેલાં ભક્તને સાધકને પ્રભુ પ્રાપ્તિનો પરાકાષ્ઠાનો વિરહ સાલવો જરૂરી છે. જ્યારે સંસારના તમામ સુખોમાં ભોગોમાં બેચેની અનુભવાય, ક્યાંય પણ મન ઠરે નહીં, આખો સંસાર બધો જ કારાગૃહ અને નરકાવાસ જેવો લાગે, ત્યારે સાધક આજુબાજુનું પોતાના દેહ સુદ્ધાનું ભાન ભૂલી જાય છે અને ત્યારે જ જીવનની કોઈ ધન્ય ઘડીએ પ્રભુ અંતરમાં પ્રગટ થાય છે. ભોયણ પાન કથા મિટી. શરીર નિર્વાહ અર્થે ખાનપાનની ઈચ્છા જ મરી ગઈ હોવાથી તેની કથા હવે રહી નથી. ખાવા પીવાની રૂચિના ભાવે જ ખતમ થઈ ગયા છે. સમય અનુસાર નિયતિમાં લખાયેલ જે લુખ્ખું સુખું યા ચોપડેલું જે કાંઈ અન્ન પાણી મળે તેને તેઓ લઈ લેતા અને એક ટાઈમ વાપરીને સંતોષમાં રહેતા. ભોજન પાણી પ્રત્યેના ભાવ જ ખતમ થઈ ગયેલા. એમના મનમાંથી સર્વ પ્રકારની લાલસાઓ ઈચ્છાઓ નીકળી ગયેલી હતી. શરીરને ભાડું આપવા પૂરતી જ ઈચ્છા રહી છે. સંતોષ ધન પ્રગટ્યા પછી સર્વ ઈચ્છાઓ લાલસાઓ આત્માધીન બને છે, જે એક પ્રકૃતિ પરનો મોટો વિજય સમજવો. કિસકુ કહું સુધી હો. આ શુદ્ધિને દેહની શુદ્ધિ કહેવી કે આત્માની, તે વિચારમાં ચિત્ત ગૂંથાયેલું રહે છે. જો આત્માની શુદ્ધિ હોય તો પરમાત્મા સ્વરૂપના દર્શન થયા વગર રહે નહીં, અને જરૂર તેનું ચિત્ર સામે આવે, પણ તેમાં વિલંબ થવાથી તેની પીડા મને સતાવી રહી છે. તેથી સાધનામાં જોઈએ તેવી સ્થિરતા ટકતી નથી. આજ કાલ ઘર આન કી જીવ આસ વિલુદ્ધિ હો. પ્રભુ મારા ઘરે પધારશે એ આશામાં ને આશામાં મારો જીવ ધીરજ ગુમાવી બેસે છે. શરીરના રાગમાં લુબ્ધ થયેલા જીવોની આશાઓ કદીય પૂર્ણ થતી નથી અને જીવોની આશાના તાંતણે લટકી જિંદગી એળે જાય છે. આશાની દાસીને માર્યા વગર નિરાશા જ હાથ આવવાની, પ્રભુની પ્રભુતાઈ હંમેશા દૂર ને દૂર જ રહેવાની, તે કદી હાથ નહીં ચાવે. વેદન વિરહ અપાર હૈ પાણી નવ ને જાહો. ભક્તને પ્રભુ દર્શનનો વિયોગ અથાગ પીડા કરે છે. તે પીડા કેટલી દુઃખકારક છે તે દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ પાણી ઢળાણવાળા પ્રદેશો પરથી નીચે ન વહેતા તેનો પ્રવાહ લોકોના રહેઠાણમાં કે ગામમાં પ્રવેશે, તો તે વખતે લોકમાનસ પર જેવી ચિંતાઓ ઘેરી વળેલી હોય છે તેવી સ્થિતિ પ્રભુના વિરહમાં સમતાની છે. ન જાણે નેવના પાણી મોભે ચડ્યા છે તેવી સ્થિતિ તે અનુભવે છે. ચિંતા એ રાગ નથી, પણ આત્માના 10 પ્રાણોને હરનારી આગ છે. કૌન હબીબ તબીબ હૈ તારે કર કરે જા. રોગને પૂર્ણ રીતે તપાસી નિદાન કર્યા પછી આશ્વાસન આપે કે ચિંતા ન કર, તારા સર્વ દુઃખો અને પીડાઓને હું ટાળી દઈશ, તારી સઘળી ચિંતાઓ શમી જશે, તું તારે જે કર્તવ્ય કરી રહી છે તે કરે જા, તે ચાલુ રાખ. એવો દિલાસો આપનારા કોઈ હબીબ એટલે પ્રભુ શાસનનો વારસો સંભાળનાર વૈદ જ મારા રોગનું નિવારણ કરી શકશે, કારણ કે તેઓ અનુભવી જ્ઞાની સમર્થ ગુરુ જ ભક્તના પ્રભુ વિરહના દુઃખને ટાળવા સમર્થ છે. ગાલ હથેલી લગાય કે સુર સિંધુ સમેલી હો. ગાલ ઉપર હથેળી ટેકવીને બેસનાર મારા જેવી અભાગણીની ચિંતાઓને ટાળી શકે એવા તબીબને શરણે મેં મારી જિંદગી સમર્પી છે. એમનો મેળાપ થશે કે કેમ, અગર થશે તો ક્યારે થશે, તેનો ઉકેલ સમતા ઈચ્છી રહી છે. સુર સિંધુ સ્વયંભૂ રમણ સમુદ્રના પશ્ચિમ છેડે સમીલા અને પૂર્વ છેડે ધૂંસરી પડી હોય કે જે બળદગાડાના બે સાધનો છે, તો આ બે સાધનો પાણીના પ્રવાહમાં તણાતા તણાતા અથડાતા કૂટાતા ક્યારે ભેગા થાય? થાય પણ ખરા અને ન પણ થાય, કોઈ જ નિશ્ચિંત પણ કહી શકાય નહીં. તેમ માનવ દેહ અને તેમાં પ્રભુનું મિલન થવું આ બે દુર્લભવાના છે, માટે મળેલ ઉત્તમ ટાણાનો પરમાર્થ માર્ગે સદુપયોગ કરી લેવો એ પ્રભુ વીરની વાણીનો પુકાર છે. આવી સાચી શિખામણ સમતા ચેતનને આપી રહી છે. અસુવન નીર વહાય કે સિંચુ કર વેલી હો. સમતાને પોતાના પ્રિયતમ પરમાત્માને ક્યારે ભેટાય તેની એકમાત્ર ચિંતા છે. તે ચિંતામાં ને ચિંતામાં તેની આંખમાંથી આંસુઓના નીર વહે જ જાય છે. એ નીર એટલા વહ્યા છે કે જેનાથી પોતાની હાથરૂપી વેલડી પણ જળથી સિંચાઈ ગઈ છે. થોડા રુદને ગાલ ભરાઈ જાય, જ્યારે અહીંયા તો એટલું રુદન છે કે જેનાથી હાથ ભરાઈ ગયા છે. અત્યાર સુધી દેહ પ્રત્યેના રાગભાવથી તો જીવે સંસાર વધાર્યો હતો અને દિવ્ય અનુભૂતિઓ રૂપી અમૃત વેલડીઓ કરમાઈ ગઈ હતી, પરંતુ હવે આત્મા જાગ્યો છે. શુદ્ધ ચેતનાને પોતાના પતિ પ્રાણનાથ પ્રિયતમ પરમાત્માને મળવાની તાલાવેલી જાગે છે. પ્રભુના વિયોગમાં શુદ્ધ ચેતના ઝૂરી રહી છે, હૈયા ફાટ રુદન કરી રહી છે. પ્રભુના વિરહમાં જે રુદન ચાલી રહ્યું છે તેનાથી આત્મા અંદરથી વિશુદ્ધ બનતો જાય છે. જીવને અનંતકાળ સુધી કરેલ ભૂલનો પશ્ચાતાપ જાગે છે. પોતાની ભૂલને સુધારવાનો આ જ શ્રેષ્ઠ માર્ગ છે. આનાથી આનંદ ઘનજીને ભાવેનું સૂચન કરનારી ઉત્તમ પ્રકારની અનુભૂતિ સ્વરૂપે એંધાણીઓ મળી રહી છે તેની તેમણે નોંધ લીધી છે. શ્રાવણ ભાંદુ ઘન ઘટા વિચ બીજ ઝબુકા હો સરિતા સર્વર સબ ભરે મેરા ઘટ સર સબ સુકા હો. શ્રાવણ અને ભાદરવા મહિનામાં આકાશમાં વાદળાઓની ઘનઘોર ઘટાઓ જામી છે. વચ્ચે વચ્ચે વીજળીઓ ઝબકારા મારે છે. ધરતી વરસાદથી લીલી છમ નવપલ્લવિત થઈ ગઈ છે. નદીઓ પોતાના પટથી દૂર દૂર ફેલાઈ જઈ પોતાના પરમપિતા સમુદ્રદેવને ભેટવા નાચતી કૂદતી જઈ રહી છે. ચારે બાજુ લીલી વનરાજી ફાલી ફૂલી રહી છે. સરોવરમાં પાણી સમાતા નથી, તળાવો ભરાઈ ગયા છે, કુવાઓમાં પાણી ઉપર આવ્યા છે. મેઘરાજા મન મૂકીને પ્રસન્ન થઈ વરસી રહ્યા છે. નાળાઓ તળાવો સરોવરો પાણીથી છલકાયા પછી પાણીનો વેગ સરિતાઓમાં ઠલવાઈ રહ્યો છે. તેને કારણે નદીઓમાં જે નાદ ઉછળે છે તેને લોકમાં નવમો સરિતાનાદ કહ્યો છે. અને આવી બે કાંઠે થયેલી નદીઓ દરિયા તરફ વહી જાય છે ત્યારે સમુદ્રદેવ પોતાની મૂળ પાણીની સપાટી જે હતી તે સપાટીથી પાણી 7-8 ફૂટ નીચે નમી જાય છે. તે જ તેની ગંભીરતા છે. આવો ગંભીરતાયુક્ત નાદ તે દશમો સમુદ્રનાદ છે. સમુદ્રની આ ગંભીરતાને કારણે જગતે સમુદ્રને મર્યાદા પુરુષોત્તમની ઉપમા આપી છે. આજે પણ શ્રદ્ધાળુ વર્ગ દરિયાલાલને દેવ સ્વરૂપે પૂજે છે, ઝૂલેલાલ કહી નવાજે છે. આ દૃશ્યનો અનુપમતાનો ચિતાર જોયા પછી આનંદ ઘનજીની સમતા વિચારે ચડી ગઈ અને અધિરાયમાં આવીને પોતાના પ્રાણનાથ આનંદઘન પ્રભુ આગળ પોતાના અંતરના ભાવ જણાવી રહી છે. હે દેવ, હે ભાગ્યદેવ, હે કુદરત, જે ધરતી પ્યાસી હતી, શીતલ પાણીની ભૂખી હતી, તેની ભૂખના દુઃખોને તે તૃપ્ત કરી શાંત બનાવી, પણ મારા પ્રિય પ્રભુના વિયોગના વિરહાનલથી મારા અંતરઘટ ક્ષેત્રમાં આવેલ સર સરોવર નદી નાળા તળાવો બધા પ્રભુ પ્રેમજળ વિનાના સૂકા ભટ્ટ થઈ પડ્યા છે. જે મારા અંતરને સતત દઝાડી રહ્યા છે, બાળી રહ્યા છે, એને શાંત કરવા મારી અંતરની પુકારને પ્રાર્થનાને હે પ્રભુ આપ ધ્યાનમાં લો અને આપના દર્શન આપી મારી આશા પૂર્ણ કરો. અનુભવ બાત બનાય કે કહે જૈસી ભાવે હો સમતા ટુક ધરી જ ધરે આનંદ ઘન આવે હો. આનંદ ઘનજી પોતાના વિચારોની સ્પષ્ટતા કરતા કહે છે કે અમે જે કાંઈ આ સ્તવન 24 રચી કે 110 પદોની રચના કરી તે મારી મોટાઈ દેખાડવાના માટે માન મદથી પ્રેરાઈને કે લોકરંજન માટે નથી રચી, પણ પ્રમાણભૂત અનુભવો જ્યારે અને જે જે સમયે ધ્યાનની અવસ્થામાં થયા તેનું સ્પષ્ટ આલેખન સ્વ અને પરના હિતાર્થે કર્યું છે. એમાં અનુભવ વગરની બનાવટી કાલ્પનિક વાતો દ્રષ્ટાંતોમાં ક્યાંય મૂકી નથી. આ તો જગત છે, જેટલા માથા તેટલા વિચારો, જેને જેવું ફાવે તેવું તારવે, આનો આધાર સૌ સૌની વૈયક્તિક વિચારશ્રેણી પર રહેલો છે. જીવ જેવું કરશે તેવું પામશે. સત્યના શોધકો તો ધૂળમાંથી પણ સત્યને જુદું તારવી લે છે. મેં તો મને જે ભાવી અને મેં જે જેવી અનુભવી તે તેવી કહી છે. આનંદ ઘનના નાથ પ્રભુ સમતાના અંતર્ઘટમાં આવી આશ્વાસન આપી રહ્યા છે કે તમારી સમતાએ ધીરજ ધરી ચિત્તના ભાવોને જેવા સ્થિર રાખ્યા છે તેવા હજુ ટૂંક થોડો અલ્પ સમય ધર્મમાં રહીને ચિત્તના ભાવોમાં સમતાને સાધજો, ધારજો, સ્થિરતા રાખજો. આનંદ ઘન પ્રભુ આજકાલમાં તારા મંદિરે પધારશે.